أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين رحمة للعالمين أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وأهل بيته الطيبين الطاهرين المعصومين المنتجبين المظلومين ورحمة الله على محبهم فلعنة الله على أعدائهم وقتلتهم أجمعين إلى يوم الدين أما بعد فقد قال الله تبارك وتعالى أز اسمه في كتابه المجيد وفرقانه الحميد بسم الله الرحمن الرحيم إنا أول بيت وزع للناس للذي ببكة مباركا وهدى للعالمين فيه آيات بينات مقام إبراهيم ومن دخله كان آمنا ولله على الناس حج البيت من استطاع إليه سبيلا ومن كفر فإن الله غني عن العالمين
پروردگار عالمین خداوند کریم پوتانی پویتر کتاب قرآن شریف نی اندر فرماوے چھے سورہ آل عمران نی آیتو چھے 96 અને 97 આ બે આયતોની અંદર અલ્લાહ ફરમાવે છે સૌ પ્રથમ કે બેશક એમાં કોઈ શંકા નથી કે સૌથી પહેલું ઘર જે લોકોની ઇબાદત માટે મુકરર કરવામાં આવ્યું તે એ જ ઘર છે કે જે મક્કા શહેરમાં છે તે બરકતવાળું છે અને બધાય જગત બની બધી દુનિયાઓ માટે માર્ગદર્શક એક હિદાયત છે તેમાં ઘણી સ્પષ્ટ ચોખ્ખી નિશાનીઓ છે કે જે પૈકી તેમાંથી એક નિશાની મકામે ઇબ્રાહીમ છે અને વળી જે કોઈ તે તેની હદમાં દાખલ થઈ જાય તો તે અમાનની અંદર છે સલામતી મેળવે છે અને અલ્લાહને રાજી કરવા માટે અલ્લાહની ખુશી ખાતર તે લોકોને ઉપર આ ઘરની હજ વાજિબ છે જેઓ ત્યાં સુધી પહોંચવાની શક્તિ રાખતા હોય અને જે કોઈ ન માને તો ફરી અલ્લાહ કુલ જહાનથી બધી દુનિયાઓથી બેપરવા છે. દી જે આ દી લા વેરિતે સ્વેદોક લા રિલિજિયોન દાબ્રાહામ સિન્સેરિતે Il n'était point du nombre des faiseurs de Dieu. Oui, la première maison qui ait été désignée aux hommes, c'est bien celle de Bakka, de la Mecque bénie, pour la guider des mondes. Là sont les signes évidents où Abraham s'est tenu debout, et quiconque y entre est en sécurité. Il incombe aux hommes de faire pour Dieu, pour Allah, le pèlerinage de la maison à qui en a la voix. Et quiconque mécroit, alors Dieu est au large, vraiment à l'égard des mondes. Bismillahirrahmanirrahim. وَعَلَّنْ فِي النَّاسِ بِالْحَجِّ يَأْتُكَ رِجَالًا وَعَلَى كُلِّ ظَامِرٍ يَأْتِمْ مِنْ قُلِّ فَجٍ عَمِيكٍ.
પછી ખુદાવંદે કરીમ સૂરે હજ
એ હજના નામ ઉપર જે સૂરો છે, 22માં નંબરનો સૂરો, તેમાં ખુદા ફરમાવે છે કે અને લોકોને ધંધેરો પીટાવી હજ માટે આમંત્રણ આપ, આવાજ આપ, કે જેથી તેઓ તારી પાસે ચાલીને તેમજ સગળા દૂર દૂરના રસ્તેથી, દૂર દૂરના છેટે આવેલા માર્ગોથી, દુબળા દુબળા ઊંટો ઉપર સવાર થઈને પણ આવે. લાંસ પારમી લે જન, લાંસ પારમી લે જન દી અલ્લા દા લા સુરાત 22 અલ હજ લે પેલરીનાજ dans son verset numéro 27. Lance parmi les gens un appel au pèlerinage et ils viendront à toi à pied et sur toute monture élancée de tous les chemins les plus reculés. Hajna Barama Ayato Uprant Apra Masumino Alay Musalamni Gani Hadisopon Varitriche. આપણા પહેલા ઇમામ અમીરુલ મોમિનીન હઝરત અલી ઇબને અબી તાલિબ અલૈહિસ્સલામનું ફરમાન છે કે લે હજ એ લે જિહાદ દે તુ લે ફેબલ. હજ જે લોકો નબળાઓ છે, શક્તિ વગરના છે, તાકાત વિનાના છે, એ લોકો માટે એક જિહાદ સમાન છે. કારણ કે જેની પાસે શક્તિ નથી એ શક્તિ એ રાહમાં અર્પણ કરે છે, પોતાની તંદુરસ્તીને વકફ કરે છે, પોતાના પૈસાનો ખર્ચ કરે છે, માલ આપે છે, કોશિશ કરે છે, તકલીફ ઉઠાવે છે. તો એવા નબળાઓ, એવા તાકાત વગરના લોકો માટે એ હજ કરવી એક જહાજ સમાન છે, અલ્લાહના માર્ગમાં લડવાની બરાબર છે. લા દેપાન્સ દન દિરહમ પુર લે હજ એકીવો ઓપ્રે દે દિયુ આ સેલ દે મિલ દિરહમ આ દેહોર દુ હજ. હજના કામની અંદર, હજના અરકાનની અંદર, હજની વાજિબાત અદા કરવામાં ફકત એક જ દિરહમનો ખર્ચ કરવો તે અલ્લાહની નજરમાં 1000 દિરહમ ખર્ચ કરવા હજ સિવાયના ટાઈમમાં, હજ સિવાયના ટાઈમમાં, એના દિવસોમાં કે જે હજના નથી, એ પછીના ટાઈમમાં જે 1000 દિરહમ વાપરે, અલ્લાહની રાહમાં ખર્ચ કરે, તેની સામે ફકત એક જ દિરહમ જે હજ માટે વાપરવામાં આવે તે 1 દિરહમ બહેતર છે અલ્લાહની નજરમાં. ઇમામ અલી અલૈહિસ્સલામ પારલા દુ હજ અન સે ટર્મ અલ્લાહુ ફી ઓબ્લિગાશન દે વિઝિટે સા સેન્ટ મેઝોન qu'il institua comme point de mire de tous les hommes qui s'y rendent en troupe et y s'y réfugient comme des colombes. Le Seigneur en fit la marque de la soumission des nations devant sa grandeur et de leur inclination devant sa majesté. Il choisit parmi ses créatures des hommes qui répondent à son appel, croient en sa parole, adoptent les attitudes de ses prophètes, ressemblent aux anges qui entourent son trône. Ces hommes se perfectionnent à l'adorer dans ce lieu sacré où ils hâtent l'échéance de son pardon pour eux et les autres. Par sa grâce et sa majesté, il fit de cette maison le symbole de l'adhésion à l'islam et un refuge pour ceux qui cherchent sa protection. Dieu rendit le pèlerinage obligatoire à quiconque en possède les moyens. Il dit à cet effet dans le Saint-Coran, il incombe aux hommes, à celui qui en possède les moyens, d'aller pour Allah en pèlerinage à la maison. Quant à l'incrédule, qu'il sache qu'Allah se suffit à lui-même et qu'il se passe de tous les univers. Hajna Barama, mais agar kai chukyun, ke gani hadiso ne farmanu apra masumino alayhi muslim imamo tarafti varit thai che. Hajna Barama, fakat etlonj kevanu, ane e pachyena ahkama upar hu avu chun, ke haj, જો કે મુસ્તતી હજની શક્તિ ધરાવનાર ઉપર આખા જીવનમાં એક જ વાર વાજિબ છે, છતાં પણ દર વર્ષે તેને બજાવી લાવવાને મુસ્તહબ સુન્નત બતાવવામાં આવેલ છે. ઇસ્લામમાં પહેલી સદીની શરૂમાં આ સામાન્ય રિવાજ હતો કે હજ માટે લોકો ખુદ જતા હતા અથવા બીજા કોઈને પોતાનો નાયક પ્રતિનિધિ બનાવીને મોકલતા હતા, અથવા પોતાની જાત પંડે જવાની સાથે સાથે બીજાઓની પણ નાયક તરીકે પોતાની સાથે લઈ જતા હતા. આમ હજના પ્રતાપે એક તરફ ખાને ખુદાની ખાને કાબાની આબાદી થતી હતી, લોકો હાજી થતા હતા અને તે વાટે તે રસ્તે રોજગાર પણ ચાલતો હતો, તો બીજી તરફ મરહુમોની અરવાહોને તેમના તરફથી હજ કરી કે કરાવી ખુશ કરતા હતા અને સાથે સાથે દુનિયા અને આખિરતની ભલાઈઓ પણ હાંસિલ થતી હતી. અલી બિન યક્તિન કે જેઓ હઝરત ઇમામે મુસાએ કાઝીમ આપણા સાતમા ઇમામ અલૈહિસ્સલામને એક મોઈબ હતા, શિયાને દોસ્ત હતા, અને હારૂન અલ રશીદ જે તે વખતનો પોતાનો ખલીફો કહેવરાવતો હતો, બાદશાહ હતો, એ હારૂન અલ રશીદના વઝીર પણ હતા. તે અલી બિન યક્તિન દર વર્ષે હજના પ્રસંગે પોતાના તરફથી ક્યારેક 100 માણસોને, ક્યારેક 150 માણસોને, ક્યારેક 500 તો ક્યારેક 700 સુધીની સંખ્યામાં લોકોને હજ માટે મોકલતા હતા. એટલું જ નહીં, બલકે તેઓમાંના દરેકે દરેક જણને, દરેક હાજીને તેઓ 500 થી 1000 બલકે 20-20 હજાર દિરહમો પણ આપતા હતા. યાદ રાખો, જીસને દિયા ઉસને પાયા, દેવું એ ખોટમાં નથી, એનાથી 10 ગણું પામવાનું છે. ક્યા ખૂબ સૌદા નકદ હૈ, ઇસ હાથ દે ઉસ હાથ લે. આ કેવો સરસ વેપાર છે કે એક હાથથી માલ દીધો અને બીજા હાથથી એ માલનો ખર્ચ વસૂલ કરી દીધો. આ છે હજની બરકત. અહકામે હજ માટે આયાતુલ્લા અલ ઉઝમા સૈયદ અલી અલ હુસૈની અલ સિસ્તાની શું ફરમાવે છે, આપણે તેમની કિતાબ તવઝીહુલ મસાઇલ તપાસીએ. 510 નંબરના પાનામાં અહકામે હજના બારામાં આયતુલ્લાહિલ ઉઝમા આકા સૈયદ અલી અલ હુસૈની અલ સિસ્તાની શું ફરમાવે છે. મસઅલો 2044. હજ એટલે ખાને ખુદા, કાબાની ઝિયારત કરવી, અને શરિયતમાં જણાવવામાં આવેલા અમાલ ત્યાં જઈને બજાવી લાવવા. અને જે માણસ ઉપર નીચે જણાવેલી શરતો પૂરી થાય તેના ઉપર જિંદગીમાં એક વાર હજ વાજિબ છે. પહેલું કે તે માણસ બાલિગ હોવો જોઈએ, બાલિગની પહેલી શરત છે. બીજું કે તે માણસ આકિલ એટલે કે અક્કલ ધરાવવા વાળો હોય, ગેલો પાગલ દીવાનો ન હોવો જોઈએ, અને આઝાદ હોય, કોઈનો ગુલામ કે એસ્કલાવ ન હોય. ત્રીજું, હજ માટે જવાથી એ એવા હરામ કાર્ય કરવા માટે લાચાર ન થાય કે જેને તરક કરવું હજ કરતાં વધુ મહત્વપૂર્ણ હોય. એવું ન બને કે હજ કરવા જતા ત્યાં એવા હરામ હરામ કામો કરે કે જે હરામ કામોને છોડી દેવું વધારે સારું છે એના કરતા કે એવી હજ અદા કરવામાં આવે. એટલે હજ માટે જવાથી એ એવા હરામ કામ કરવા માટે લાચાર ન થાય કે જેને તરક કરવું, જે હરામ કામને છોડી દેવું હજ કરતા પણ વધુ બહેતર હોય, અથવા એવા વાજિબ કાર્યને તરક કરવાને મજબૂર ન થાય કે જે હજ કરતા વધુ અગત્યનું હોય. એટલે એવું ન બને કે જે વાજિબ કામો પોતે અહીં અદા કરી રહ્યો છે હજમાં જઈને એ જ કામો છોડી આપે, હાજી બની જાય, હાજી થઈને આવે, પણ જે વાજિબ અદા કરવાની હતી એ વાજિબાથી દૂર રહ્યો, ફકત હાજીનું લકબ લગાવી દીધો. એટલે કે એવા વાજિબ કામને તરક કરવાને મજબૂર ન થાય કે જે હજ કરતા પણ વધુ મહત્વના અગત્ય ન હોય. ચોથું, હજની શરતોમાં મુસ્તતિહ હોવો જોઈએ, અને તે નીચે જણાવેલી રીતે સાબિત થશે કે મુસ્તતિહ કેને કહેવાય છે. એક, રસ્તાનું ભાથું, સફરનો ખર્ચ, જરૂરત જણાતા સવારી અથવા એ જરૂરિયાતોને પૂરી પાડવા માટે એટલો માલ હોવો જોઈએ. બે, તંદુરસ્તી અને શક્તિ હોય કે જેથી વધુ પડતી જહેમત તકલીફો વગર મક્કા જઈને હજ અદા કરી શકે. ત્રણ, રસ્તો ખુલ્લો હોવો જોઈએ. અગર રસ્તો બંધ હોય યા એવો ખોફ, એવી બીક કે ડર હોય કે ઇન્સાનને જાન યા ઇજ્જતની નુકસાની ભોગવવી પડશે અથવા એનો માલ લૂંટાઈ જશે, તો તેના ઉપર હજ વાજિબ નથી. પણ જો બીજો સલામતી ભર્યો રસ્તો હોય, તો અગર છે દૂર પણ હોય, ભલે તે રસ્તો છેટો હોય, તે છતાં એ રસ્તે એને જવું જોઈએ. અલબત્ત અગર એ રસ્તો એટલો વધારે દૂર હોય, છેટો હોય, કે તેનાથી ન સહી શકાય એવી તકલીફો હોય અને અસામાન્ય એવી જહેમતો, એવી મુસીબતો આવી પડે અને એમ કહેવાતું હોય કે હજનો રસ્તો બંધ છે, તો ત્યાં જવું વાજિબ નથી. ચાર, હજના અમાલ બજાવી શકે તેટલો સમય, તેટલો વખત અને ટાઈમ હોવો જોઈએ. પાંચ, પોતાના પરિવાર, પોતાના સગાવાલાઓ, પોતાની પત્ની, બચ્ચાઓનો ખર્ચ ધરાવતો હોય અને જે લોકોનો ખર્ચ એના ઉપર વાજિબ હોય, જેઓને પોતે પાસ્યો ખર્ચો આપી રહ્યો હોય, એટલે પોતાની ઘરવાળી અને બચ્ચાઓ ઉપરાંત જેનો ખર્ચ એના ઉપર વાજિબ હોય તેમનો પણ ખર્ચ ધરાવતો હોવો જોઈએ. છ, હજથી પાછો આવે ત્યારે તેની પાસે ગુજરાન ચલાવવા માટે કમાણી, ખેતીવાડી, મિલકતની આવક અથવા બીજો કોઈ એવો વસીલો હોવો જોઈએ. એટલે કે એવું ન બને કે હજ કરીને પાછો ફરે ત્યારે પોતાનું ગુજરાન ન ચલાવી શકે અથવા સંકટ અને મુસીબતમાં આવી પડે. એવું નથી કે હાજી બને અને ખાલી પણ થઈ જાય. આ ચાર કન્ડિશનો છે, અને ચોથા કન્ડિશનોમાં પણ છ કન્ડિશનો આવી ગયા. એ બધા પૂરા થતા એ માણસ મુસ્તતિહ એટલે તાકતવાન કહેવાય છે. મસઅલો 2045. જે શખ્સની, માણસની જરૂરિયાત અને મોહતાજી જ્યાં સુધી રહેણાંક માટે પોતાનું મકાન ન હોય, પોતાના રહેવા માટે પોતાનું મકાન ન હોય અને એની જરૂરિયાત અને મોહતાજી ત્યાં સુધી દૂર ન થઈ શકતી હોય, તો એવા શખ્સ ઉપર ત્યારે જ હજ વાજિબ થશે. ત્યારે જ હજ વાજિબ થશે જ્યારે એની પાસે મકાન લેવા માટે પણ પૈસા હોય. મસઅલો 2046. જે ઔરત, જે બૈરી મક્કા જઈ શકતી હોય, તે અગર પાછી આવે ત્યારે એની પાસે કાંઈ માલ બાકી ન રહેવા પામે, અને દાખલા તરીકે તેનો ધણી, તેનો પતિ પણ ફકીર હોય, ગરીબ હોય અને એને ખર્ચ ન આપે, ખર્ચ આપી ન શકતો હોય, અને તે ઔરત હજ કરીને પાછી આવે તો એ પણ ખાલી થઈ જાય, તો જેને કારણે જીવન નિર્વાહમાં સંકટ ઉભી થાય, જીવન મુશ્કેલ થઈ જાય, અહીંયા હાથ ખાલી થયો અને ભીખ માંગવા લાગ્યા અને શક્તિ ઉપસ્થિત થાય, તકલીફો વધી ગઈ, તો તેના ઉપર હજ વાજિબ નથી. મસઅલો 2047. જે શખ્સ પાસે સફર ખર્ચ, ભાથું, સવારી, વાહન ન હોય અને કોઈ બીજો શખ્સ એને હજ જવાની પ્રેરણા આપી વાયદો કરે, એને હિંમત આપે, એને તાકાત આપે અને વાયદો કરે કે તેનો ખર્ચ અને તેના પરિવારનો ખર્ચ, એટલે પોતાનો ખર્ચ અને એની ઘરવાળી અને બચ્ચાઓનો ખર્ચ આપશે, છતાં કે એની પાસે સફર ખર્ચ ન હતું, ભાથું ન હતું, સવારી ન હતી, કોઈ વાહન સાધન ન હતું, પણ કોઈ બીજો શખ્સ એને હજ જવાની તાકાત, પ્રેરણા અને હિંમત આપી વાયદો કરે કે તેનો ખર્ચ અને તેના સગાવાલાઓનો, એટલે એની ઘરવાળી અને બચ્ચાઓનો ખર્ચ પોતે આપશે, તો અગર એના કહેવા ઉપર વિશ્વાસ બેસે તો તેના ઉપર પણ હજ વાજિબ થશે. મસઅલો 2048. અગર કોઈ શખ્સ ઇન્સાનને હજ માટે આવવા જવાનો તેમજ એ પાછો ફરે ત્યાં સુધી તેના પરિવારનો ખર્ચ ભેટ રૂપે આપે, એટલે કે પોતાના હજ માટે આવવા જવાનો તેમજ એ પાછો ફરે ત્યાં સુધી એની ઘરવાળી અને બચ્ચાઓ જે વતનમાં હોય તેનો પણ ખર્ચ આપે, ભેટ રૂપે આપે, તો એ ઇન્સાન ઉપર હજ વાજિબ થશે. અગર તે પોતા ઉપર લેનું હોય, એના ઉપર કરજ હોય, કોઈ એની પાસે પૈસા માંગતું હોય અને પાછા આવ્યા પછી ગુજરાન માટે એની પાસે કોઈ માલ કે વસીલો ન હોય, આગા કહે છે ભલે પછી પોતા ઉપર લેણું કરજ હોય અને પાછા આવ્યા પછી ગુજરાન માટે એની પાસે કોઈ માલ કે વસીલો ન હોય, પણ અગર કોઈ ઇન્સાનને શખ્સ હજ માટે આવવા જવાનો તેમજ પાછો ફરે ત્યાં સુધી તેના પરિવારનો ખર્ચ ભેટ રૂપે આપે તો એ ઇન્સાન ઉપર હજ વાજિબ થશે. પણ જો એવી રીતે હોય કે હજના દિવસો એના કામના ને કમાણીના હોય, પણ આગા કહે છે કે જો એવી રીતે હોય કે હજના દિવસોમાં એના જ કામના ને કમાણીના દિવસો હોય, જે દિવસોમાં હજ થઈ રહી છે એમાં જ એના કમાણી કરવાનો એક રસ્તો પણ છે એ જ દિવસોમાં, અને હજ જવાથી પોતાનું કરજ સમયસર અદા ન કરી શકે. જો હજમાં જાય છે તો આ કમાણીના દિવસો ચાલ્યા જવાથી પોતાનું કરજ ટાઈમસર અદા ન કરી શકે, અથવા વર્ષના બાકી દિવસોમાં જીવન નિર્વાહ ચલાવવા માટે મુશ્કેલીમાં મુકાઈ જાય, અથવા બાકીના દિવસો જ્યારે હજમાંથી પાછો આવે ત્યારે પોતાની જિંદગી મુશ્કેલીમાં પડી જાય, જીવન ગુજરાન ચલાવવા માટે મુશ્કેલીમાં આવી જાય, તો તેના ઉપર હજ વાજિબ નથી. મસઅલો 2049. અગર ઇન્સાનને હજ માટે આવવા જવાનો ખર્ચ, અગર ઇન્સાનને હજ માટે આવવા જવાનો ખર્ચ અને હજ દરમિયાન તેના કુટુંબીઓનો ખર્ચ આપવામાં આવે અને એને હજ કરવા માટે આમાદા કરે, તૈયાર કરે, એને હિંમત અને તાકાત આપે, પણ એ રકમ તેની મિલકિયતમાં ન આપે, એ રકમ એને પોતાની મિલકિયતમાં ન આપે કે તે માલનો પોતે ધણી છે, તો એવા સંજોગમાં જો લેનારને ખાતરી હોય કે મળેલી રકમ પાછી માંગવામાં નહીં આવે, જો એને ખાતરી હોય કે મળેલી રકમ પાછી માંગવામાં નહીં આવે, તો તેના ઉપર હજ વાજિબ થશે. મસઅલો 2050. અગર કોઈ શખ્સને હજ પૂરતી રકમ એ શરતે આપવામાં આવે કે સફર દરમિયાન દેનારની ચાકરી ખિદમત કરે, અગર કોઈ માણસને હજ પૂરતી રકમ એ શરતે એ કન્ડિશનને આપવામાં આવે કે એ હજની સફર કરે, ત્યારે એ વખતે એ દરમિયાન એ જે માણસે પૈસા આપ્યા હતા તે દેનારની ચાકરી કરે, એની ખિદમત કરે, એની સર્વિસ અને સેવા કરે, તો તેના ઉપર હજ વાજિબ નહીં થાય. મસઅલો 2051. અગર કોઈ શખ્સને પૂરતી રકમ આપી તેના ઉપર હજ વાજિબ કરવામાં આવે, અગર કોઈ માણસને પૂરતી રકમ આપી તેના ઉપર હજ વાજિબ કરવામાં આવે અને એ હજ કરીને પાછો આવે, ત્યારબાદ અલ્લાહના ફઝલથી પોતે માલદાર થઈ જાય, જ્યારે કે પહેલે એની હાલત ન હતી અને હજ પછી હાજી બન્યા પછી માલદાર થઈ ગયો, નાણાવાળો અમીર બની ગયો, તો એના ઉપર બીજી વાર હજ જવું વાજિબ નથી. એટલે પહેલી વખત જે હજમાં ગયો તે એનાથી પોતે વાજિબાત અદા કરી ચૂક્યો કહેવાશે, અને એના ઉપર બીજી વાર હજ જવું વાજિબ નથી, ભલે પછી એ માલદાર થયો હોય. મસઅલો 2053. આગળ ફરમાવે છે 2052. મસઅલો 2052. અગર કોઈ માણસ દાખલા તરીકે વેપાર અર્થે જિદ્દા સુધી પહોંચે અને ત્યારબાદ એટલી કમાણી હાંસિલ કરે કે મક્કા સુધી જવા માટે મુસ્તતી થઈ જાય, જિદ્દામાં કામ કરવા લાગ્યો અને ત્યારબાદ એટલી એની પાસે કમાણી થઈ ગઈ કે ત્યાંથી મક્કા સુધી માટે પોતે તાકાતવાન શક્તિવાળો થઈ ગયો કે હજ અદા કરી શકે, તો તેના ઉપર હજ વાજિબ થશે. અને અગર એ હજ કરે અને આગળ જતા એટલું ધન એટલું પૈસો કમાય કે પોતાના વતનથી પણ મક્કા જઈ શકે તો પણ બીજી વાર હજ વાજિબ નહીં થાય. એટલે જદ્દાથી પાછો પોતાના વતને આવે એની એટલી કમાણી કરી લીધી કે વતનથી પાછું બીજી વખત હજ અદા કરી શકે છે, તો તેના ઉપર બીજી વાર હજ વાજિબ નહીં થાય. જેવી રીતે મસઅલો 2051માં આવ્યું એ જ પ્રમાણે 2052માં છે કે તે જિદ્દાથી એક વખત મક્કા જઈને હજ અદા કરી લીધી, પૈસાવાળો અમીર બની ગયા પછી પણ પોતાના વતનથી મક્કા જઈ શકે એટલા એનો પાસે ખર્ચો છે, પણ બીજી વાર હજ વાજિબ નહીં થાય. મસઅલો 2053, અગર ઇન્સાનને કોઈની નિયાબતમાં પોતે હજ કરવા માટે ઉજરત આપવામાં આવી હોય, એટલે કોઈના તરફથી પોતે હજ કરી રહ્યો હોય, કોઈના તરફથી પોતે રિપ્રેઝન્ટ હોય, અગર ઇન્સાનને કોઈની નિયાબતમાં પોતે હજ કરવા માટે ઉજરત આપવામાં આવી હોય, પોતાની હજ નથી બીજા કોઈની હજ છે, અને એ જઈ ન શકતો હોય, બીજા પાસેથી પૈસા લઈને પોતે રિપ્રેઝન્ટ થાય અને એના વતી હજ કરે પણ પોતે જઈ શકતો ન હોય, પણ પોતાના વતી કોઈ બીજાને મોકલવા માંગે તો ઉજરત દેનારની રજા લેવી જોઈએ. એટલે જેના વતી પોતે હજ માટે પૈસા લીધા હોય એની હજ જઈને અદા ન કરી શકે તો પોતે વળી પોતે પણ પોતાનો રિપ્રેઝન્ટ નોમે કરે અને એને મોકલે, તો આગા કહીએ છે પોતાના વતી કોઈ બીજાને મોકલવા માંગે તો ઉજરત દેનારની જે પૈસા આપી રહ્યો હોય તેની રજા વગર એ નથી કરી શકતો અને તેની રજા લેવી જોઈએ. મસઅલો 2054, અગર કોઈ શખ્સ મુસ્તતી હોવા છતાં હજ ન કરે, એના પાસે તાકાત છે શક્તિ છે હજ કરવાના બધા કન્ડિશનો પૂરા થઈ ગયા છે, તે છતાં પણ હજ ન કરે અને ફકીર થઈ જાય, બાદમાં તે ગરીબ થઈ જાય ફકીર થઈ જાય, હજ કરવાની હવે તાકાત રહી નથી ખર્ચો નથી, તો તેના ઉપર વાજિબ છે, તેના ઉપર વાજિબ છે કે મુશ્કેલીઓ ભોગવીને પણ હજ અદા કરે, અને જો કોઈ રીતે હજ જવા સમર્થ ન હોય, એના પાસે એટલી તાકાત અને શક્તિ નથી, એના પાસે કોઈ એવા કન્ડિશનો નથી કે પોતે હજ અદા કરી શકે ફકીરીની હાલતમાં, અને જો કોઈ રીતે હજ જવા સમર્થ ન હોય તો જો કોઈ એને કોઈના વતી હજ અદા કરવાની ઉજરત આપે, અગર જો કોઈ બીજો માણસ એને કોઈના વતી હજ અદા કરવાની ઉજરત આપે, એટલે પોતાની વાજિબ થયેલી હજ નહીં પણ બીજાની વાજિબ હજ અદા કરવા માટે એને પૈસા આપવામાં આવે, તો આગા કહે છે તો જઈને તેના વતી નિયાબતની હજ અદા કરે. તો જઈને એવો માણસ કે જેના ઉપર પોતાની હજ વાજિબ હતી પણ ન અદા કર્યો, ફકીરી આવી ગઈ હવે અદા નથી કરી શકતો, બીજા પાસેથી પૈસા લઈને બીજાની હજ અદા કરવા જવું છે, તો જઈને તેના વતી નિયામતની હજ અદા કરે, અને મુમકિન હોય અગર બની શકે એમ હોય પોસિબિલિટી હોય તો બીજા વર્ષ સુધી ત્યાં જ રોકાઈને પછી પોતાની હજ અદા કરે, મુમકિન હોય તો બીજા વર્ષ સુધી ત્યાં જ રોકાઈને હવે પોતાની હજ જે વાજિબ હતી તે અદા કરે. પણ આગા એના પછી ફરમાવે છે એ જ મસાઇલની અંદર 2054 કે પણ જો શક્ય હોય પોસિબિલિટી હોય બની શકે તેમ હોય તો ઉજરત દેનારને એમ રાજી કરે, એટલે જેના વતી પૈસા લઈને પોતે હજ જવા માટે જઈ રહ્યો હતો, તો ઉજરત દેનારને એમ રાજી કરે કે તેના તરફથી હજ બીજા વર્ષે કરશે અને તેની પાસેથી રોકડા લઈને રોકડા પૈસા લઈને રકમ લઈએ, અગર એને ઇત્મિનાન ન હોય, અગર એને દિલને શાંતિ ન હોય, એને ઇત્મિનાન ન હોય કે બીજે વર્ષે પોતાની હજ કરી શકશે, તો પહેલા વર્ષ પોતાની હજ કરે અને ઉજરત આપનારની હજ બીજા વર્ષે અદા કરે. આગા ફરમાવે છે પાછો હું એ મસલો પડું છું કે પણ જો શક્ય હોય તો ઉજરત દેનારને એમ રાજી કરે કે તેના તરફથી હજ બીજા વર્ષે કરશે અને તેની પાસેથી રોકડા લઈએ, અગર એને ઇત્મિનાન ન હોય કે બીજે વર્ષે પોતાની હજ કરી શકશે તો પહેલે વર્ષે જ પોતાની હજ કરે અને ઉજરત આપનારની હદ બીજે વર્ષ અદા કરી. મસઅલો 2055, જે માણસ જે શખ્સ મુસ્તતી થઈને મક્કા જાય, જે માણસ પાસે પોસિબિલિટી હોય, તાકતવાન હોય, બધી કોન્ડિશન એની પૂરી થઈ ગઈ જે આગળ બયાન થઈ ગયા, તો એ માણસ જે મુસ્તતી થઈને મક્કા જાય અને શરિયતમાં હુકમ છે તે પ્રમાણે સમયસર ટાઈમ પ્રમાણે અરફાત કે મશઅરુલ હરામ સુધી ન પહોંચે, એટલે હજના ટાઈમમાં એ પ્રમાણે સમયસર ટાઈમસર અરફાતની જગ્યા ઉપર અને મશઅરુલ હરામ સુધી ન પહોંચે, તો તે પછીના વર્ષોમાં જો એ મુસ્તતી ન રહે તો એના ઉપર હજ વાજિબ નથી. પણ જો એના ઉપર હજ વાજિબ થઈ ચૂકી હોય પણ ન ગયો હોય તો એવા સંજોગમાં મુશ્કેલીઓ વેઠીને પણ હજ માટે જવું જોઈએ. 2055 નંબરનો મસલો પાછો ફરી વાંચી સંભળાવું છું કે જે શખ્સ મુસ્તતી થઈને મક્કા જાય અને શરિયતમાં હુકમ છે તે પ્રમાણે સમયસર અરફાત કે મશઅરુલ હરામ સુધી ન પહોંચે, તો તે પછીના વર્ષોમાં જો એ મુસ્તતી ન રહે તો એના ઉપર હજ વાજિબ નથી. પણ જો એના ઉપર હજ વાજિબ થઈ ચૂકી હોય પણ ન ગયો હોય તો એવા સંજોગમાં મુશ્કેલીઓ વેઠીને પણ હજ માટે જવું જોઈએ. એ પછીનો મસલો નંબર 2056, જે શખ્સ મુસ્તતી થઈ ગયા બાદ હજ ન કરે, મુસ્તતી થઈ ગયા બાદ હજ ન કરે અને તે બાદ ઘટપણ આવી જાય કે બીમારી કે કમજોરીને કારણે હજ અદા ન કરી શકતો હોય અને પોતે કોઈ કાળે હજ માટે જઈ શકે તે પ્રત્યે નિરાશ થઈ ગયો હોય, એટલે ગઢપણ આવી ગયું, બીમારી આવી ગઈ અથવા કમજોરી આવી ગઈ, તાકાત વગરનો થઈ ગયો, હવે એને સદમો થાય છે, નિરાશ થઈ ગયો કે હવે પોતે હજ અદા કરી શકતો ન હતી જ્યારે કે પહેલે એની પાસે તાકાત હતી ત્યારે હજ અદા ન કરી, તો વાજિબ છે કે પોતાના વતી બીજાને હજ માટે મોકલે. બલકે અગર તદ્દન નિરાશ ન થયો હોય, તદ્દન નિરાશ ન થયો હોય, સદમો ન થતો હોય એટલો કે જે થવો જોઈએ, તો પણ અહવતે વુજુબીને રૂએ પાર પ્રેકોશિયો ઓબ્લિગાતવા, અહવતે વુજુબીને રૂએ કોઈને ઉજરત આપીને મોકલે અને ત્યારબાદ જો પોતે હજ માટે જવા શક્તિશાળી થાય અને ત્યારબાદ જો પોતે હજ માટે જવા શક્તિશાળી થાય તો પોતે પણ હજ અદા કરશે. એટલે કે અગર તદ્દન નિરાશ ન થયો હોય તો પણ અહવતે વુજુબીની રૂએ કોઈને ઉજરત આપીને મોકલે, એટલે એક વખત પોતે હજ અદા કરાવી લે અને ત્યારબાદ, જો કે હજ એક ફેરે કોઈએ એના વતી કરી લીધી છે, પણ ત્યારબાદ જો પોતે હજ માટે જવા માટે શક્તિશાળી થઈ જાય, તાકાત આવી ગઈ, બીમારી ચાલી ગઈ અથવા તો કોઈ કમજોરી નીકળી ગઈ, તો પોતે પણ બીજી વખત હજ અદા કરશે. એવી જ રીતે આગળ ફરમાવે છે, જે વર્ષ મુસ્તતી થાય કે જે વર્ષે પોતે તાકતવાન થયો, બધા કન્ડિશનો પૂરા થઈ ગયા કે હજ અદા કરી શકશે, એવી જ રીતે જે વર્ષ મુસ્તતી થાય એ જ વર્ષે ગઢપણ આવી ગયું, બીમારી યા કમજોરી આવી ગઈ, એના કારણે હજ માટે જવા અશક્ત હોય, હવે એના પાસે એવી શક્તિ નથી કે હજ અદા કરી શકે, અથવા પોતે અદા કરી શકવા પ્રત્યે નિરાશ થઈ ગયો હોય કે હવે મારાથી હજ અદા નહીં થઈ શકે, ગઢપણ આવી ગયું છે, અથવા એવી બીમારી છે કે તે બીમારી જવાવાળી નથી, અથવા એવી કમજોરી કે તાકાત વગરની હાલત થઈ ગઈ છે કે હવે હજ કરવી પોતે શક્તિવાન નથી, નિરાશ થઈ ગયો હોય, તો પણ ઉપરોક્ત હુકમ લાગુ પડશે કે જે અત્યારે બયાન થયું. ઉપરોક્ત પછી આગળ ફરમાવે છે ત્રીજી બાબત, ઉપરોક્ત દરેક સંજોગમાં અહવતે મુસ્તહબ છે પર પ્રેકોશિયો રોકોમાંદે, કે અગર નિયાબત દેનાર મર્દ હોય, પુરુષ હોય, તો નિયાબત લેનારની પહેલી હજ હોય, તો નિયાબત લેનારની પહેલી હજ હોય એ અહવતે મુસ્તહબ છે. મસઅલો 2057, અગર કોઈ શખ્સ ઉજરત લઈને બીજા વતી હજ કરે, અગર કોઈ શખ્સ ઉજરત લઈને બીજા વતી હજ કરે તો એના ઉપર તવાફુન નિસાહ પણ ઉજરત દેનાર વતી બજાવવી લાવવું વાજિબ છે. મે અરકાને હજમાં એક તવાફુન નિશા છે, તવાફુન નિશા થઈ ગયા પછી અને એની નમાઝ અદા કરી લીધા પછી ઓરત તેના ઉપર હલાલ થાય છે. એની પહેલા ઓરત હરામ હોય છે. અગર કોઈ શખ્સ ઉજરત લઈને બીજા વતી હજ કરે તો એના ઉપર તવાફુન નિશા પણ ઉજરત દેનાર વતી બજાવી લાવવું વાજિબ છે. અને જો ન બજાવી લાવે તો ઉજરત લેનાર ઉપર તેની પોતાની પત્ની હરામ થશે. આગા કહે છે કે અને જો એ તવાફુન નિશા ન બજાવી લાવે તો ઉજરત લેનાર, જે પૈસા લેનાર છે, ખર્ચ લેનાર છે, એ ઉજરત લેનાર ઉપર તેની ઘરવાળી, તેની પત્ની હરામ થશે. મસલો 2058 આખરી મસલો છે. અગર કોઈ શખ્સ તવાફુન નિશાને સહી રીતે અંજામ ન આપે, અગર કોઈ માણસ તવાફુન નિશાને સહી રીતે અંજામ ન આપે અથવા ભૂલી જાય કે તવાફુન નિશા કરવું જોઈએ અને અમુક દિવસો બાદ યાદ આવતા એ પાછો ફરીને તે બજાવી લાવે, અમુક દિવસો બાદ યાદ આવતા એ પાછો ફરીને તે બજાવી લાવે તો સહી ગણાશે. અને જો પાછા ફરવું મુશ્કેલ હોય, આગા કહે છે કે અને જો પાછા ફરવું મુશ્કેલ હોય તો તે માટે નાયબ મુકરર કરી શકશે, તો તે માટે નાયબ મુકરર કરી શકશે. આ છે અહકામે હજના 2044 થી લઈને 2058 સુધીના મસાયલો કે જે તબઝીઉલ મસાયલ ઇસ્લામી કાનૂનોની અંદર આપણને મળી શકશે. એ પછી હવે હજના તો ઘણા મસાયલો છે, અમુક મસાયલો બયાન કરી આજનો આપણો પ્રોગ્રામ ખત્મ કરશું. મનાસિકે હજ અથવા હજના મસઅલાઓ એ કિતાબની અંદર કે જે ખાસ હજ માટે છે, મનાસિકે હજ કે જેમાં આયતુલ્લાહ સૈયદ અલી હુસૈની સિસ્તાની ફરમાવે છે, હજના પ્રકારો, હજના પ્રકારોમાં નંબર 143 ઉપર મસઅલો છે. નંબર 143 એ તવઝીહુલ મસાઇલ કિતાબ નથી પણ મનાસિકે હજના મસાઇલનો નંબર છે. 143 નંબરમાં હજના પ્રકારોમાં આયતુલ્લાહ સૈયદ અલી હુસૈની સિસ્તાની સાહેબ મદ્દઝિલ્લહુલ આલી ફરમાવે છે કે હજના ત્રણ પ્રકારો છે, ત્રણ રીત છે. એક છે તમત્તવા, એક છે ઇફરાદ અને એક છે કિરામ. એ ત્રણ જાત થઈ. હજ તમત્તવા એ લોકોનો ફરીજો છે જેમના વતન અને મક્કાની વચ્ચે 16 ફરસખથી વધારે અંતર હોય. એટલે કે હજ તમત્તવા એ લોકોનો ફરીજો છે જેમના વતન, જેમની રહેવાની જગ્યા, જેમનું ઠેકાણું, જેમનું રેઝિડન્સ અને મક્કાની વચ્ચે 16 ફરસખથી વધારે અંતર હોય. એક ફરસખ આગા નમાઝે મુસાફિરના મસાઇલમાં ફરમાવે છે આયતુલ્લાહી સૈયદ અલી હુસૈની સિસ્તાની મદ્દઝિલ્લહુલ આલી ફરમાવે છે નમાઝે મુસાફિરના વિભાગમાં તવઝીઉલ મસાઇલ ઇસ્લામી કાનૂન કિતાબની અંદર મસાલો છે 1280 પછી કે 8 ફરસખ એટલે કે શરઈ ફરસખ લગભગ 5.5 કિલોમીટર છે. શરઈ ફરસખ લગભગ 5.5 કિલોમીટર છે. જો એ હિસાબ લગાડતા કતરોવેમ 20 કિલોમીટર 88 કિલોમીટર થાય છે. કતરોવેમ 20 કિલોમીટર ની બહાર જે લોકો રહેતા હોય એના માટે હજ્જે તમત્તવાની ફરજ છે. જ્યારે કે ઇફરાદ અને કિરાન મક્કામાં રહેવાવાળાઓ અને એ લોકોનો ફરીજો છે જેમના વતન અને મક્કા વચ્ચે 16 ફરસખથી ઓછું અંતર હોય, એટલે જે મક્કામાં રહેતા હોય અને કતરોવે 20 કિલોમીટર મક્કાની આલામતુરની અંદરમાં રહેતા હોય એના માટે હજ્જે ઇફરાદ અને હજ્જે કિરાન છે, જ્યારે કે બીજા બધા લોકો માટે આ લેક્સટેરિયર જે 420 કિલોમીટર જે રહ્યોની પછી એના માટે હજ્જે તમત્તવા છે. 144 નંબરનો મસલો એ જ મનાસિકે હજ નામની કિતાબની અંદર, જેની ફરજ હજ્જે તમત્તવા હોય તેઓ માટે હજ્જે ઇફરાદ અને કિરાન, અને એવી જ રીતે જેઓની ફરજ કિરાન અને ઇફરાદ હોય તેઓ માટે હજ્જ તમત્વા પૂરતી નથી. પરંતુ કદી કદે હજ્જ તમત્વા વાળાની ફરજ તબદીલ થઈને હજ્જ ઇફરાદ થઈ જાય છે, જેનો ઉલ્લેખ આગળ આવશે. અને આ હુકમ ઇસ્લામી હજ માટે છે, જ્યારે કે મુસ્તહબ હજ, નજર કરેલી હજ અને વસિયત કરેલી એ હજ જેનો પ્રકાર નક્કી ન કર્યો હોય તેમાં દૂરવાળાઓ એટલે છેટે રહેતા હોય અને નજદીકવાળાઓ જે બાજુમાં રહેતા હોય એ હજના પ્રકારમાં અધિકાર છે. જો કે હજ તમત્વા શ્રેષ્ઠ, બહેતર અને અફઝલ છે. એ પછી 145 નંબરમાં ફરમાવે છે, દૂરના રહેવાવાળાઓ જો મક્કામાં રહેઠાણ કરી લે તો જ્યારે તે ત્રીજા વર્ષમાં દાખલ થશે તેની ફરજ તમત્વામાંથી નીકળી ઇફરાદ અથવા કિરાન થઈ જશે. પરંતુ ત્રીજા વર્ષમાં દાખલ થવા પહેલા જેમ લોકો મક્કામાં રહેઠાણ કર્યું છે એના માટે છે કે પરંતુ ત્રીજા વર્ષમાં દાખલ થવા પહેલા તેના ઉપર હજ તમત્વા જ વાજિબ રહેશે. અને આ હુકમમાં એથી કોઈ ફરક નથી પડતો કે તે મક્કામાં વસવાટ પહેલા મુસ્તતી થયો છે, એટલે કે મક્કામાં રહેવા આવ્યો એ જ પહેલા તેના ઉપર હજ વાજિબ થઈ ચૂકી હતી, અથવા તો વસવાટ દરમિયાન એટલે જ્યારે મક્કામાં રહેવા આવ્યો ત્યારે મુસ્તતી થયો છે તેના ઉપર હજ વાજિબ થઈ છે, એમાં કોઈ ફરક પડતો નથી. અને હજ તેના ઉપર વાજિબ થઈ છે એ હજમાં રહેવા મક્કામાં રહેવા આવ્યો એ પહેલા કે મક્કામાં રહેવા આવ્યો એ પછી, મસલો બરાબર જ છે અને એના હુકમમાં કંઈ ફેર પડતો નથી. ત્રીજા વર્ષમાં દાખલ થશે તેની ફરજ તમત્વમાંથી નીકળી ઇફરાદ અથવા કિરાન થઈ જશે, પરંતુ ત્રીજા વર્ષમાં દાખલ થવા પહેલા તેના ઉપર હજ તમત્વા વાજિબ રહેશે. એનાથી એવી જ રીતે કંઈ ફરક પડતો નથી કે મક્કાને વતન બનાવી અથવા ન બનાવી વસવાટ અખત્યાર કરે. અને આ જ હુકમ એ લોકો માટે પણ છે જેઓ મક્કાની આસપાસ 100 ફરસકની અંદર વસવાટ અખત્યાર કરે છે, જે 420 કિલોમીટરની અંદર રહે છે. 146 નંબરમાં ફરમાવે છે, જો કોઈ શખ્સ મક્કામાં વસવાટ શરૂ કરે અને પોતાની ફરજ પલટાવવા પહેલા હજ્જ તમત્વાનો ઈરાદો કરે તો કહેવામાં આવ્યું છે કે તેના માટે હરમની બહાર સૌથી વધારે નિકટ બાજુમાં જગ્યાએથી એહરામ બાંધવો જાયઝ છે, હલાલ છે. પરંતુ આ કથન ઇશ્કાલથી ખાલી નથી. અને અહેવત એ છે, બહેતર એ છે, વધારે સારું એ છે કે તે કોઈ એક મિકાત ઉપર જઈને એહરામ બાંધે, બલકે વધારે સારું એ છે કે પોતાના શહેરવાળાઓની મિકાત ઉપર જાય. જાહેર છે કે આ હુકમ દરેક એ શખ્સ માટે છે કે જે મક્કામાં હોય અને હજ તમત્વાનો ઈરાદો કરે, ભલે હજ મુસ્તહબ જ કેમ ન હોય. એ પછી આગળ ફરમાવે છે કે હજ તમત્વા કેવી રીતે છે. 147 નંબરમાં ફરમાવે છે, મનાસિકે હજની અંદર, આ હજ એટલે હજ તમત્વા બે ઇબાદતો ઉમરા અને હજ મળીને બને છે. એક ઉમરા છે અને એક હજ છે, એ બંને સાથે મળે ત્યારે હજ તમત્વા બને છે. કદી કદી કોઈ કોઈ વખત માત્ર હજને હજ તમત્વા કહે છે, એટલે જે હજ તમત્વાનો બીજો ભાગ છે એને હજ તમત્વા કહેવામાં આવે છે. છતાં કે એ બંને મળીને હજ અને ઉમરા બંને મળીને હજ તમત્વા થાય છે. તો કદી કદી માત્ર હજને હજ તમત્વા કહે છે. હજ તમત્વામાં ઉમરા તમત્વાને હજ તમત્વાની પહેલા અંજામ આપવો વાજિબ છે, એટલે આ હજ જે હજ્જે તમત્તુઆ કહેવામાં આવે છે એનો બીજો ભાગ હજ છે અને પહેલો ભાગ ઉમરે તમત્તુઆ છે, જે હજની પહેલા અંજામ આપવો વાજિબ છે. 148 નંબરમાં ઉમરે તમત્તુઆ જે હજનો પહેલો ભાગ છે, પ્રીમિયર પાર્ટી છે, ઉમરે તમત્તુઆમાં પાંચ વસ્તુઓ વાજિબ છે. પહેલું, કોઈ એક મિકાતથી એહરામ બાંધવો, જેને વિગત આગળ ઉપર આવશે. મિકાત કેને કહેવાય એ આગળ જતા આપણે સમજાવશું. કોઈ એક મિકાતથી, એક સ્થળથી એહરામ બાંધવો, જેની વિગત આગળ ઉપર આવશે. બીજું, ઉમરે તમત્વાની જે પાંચ વસ્તુઓ વાજિબ છે એમાં બીજી વસ્તુ છે કે ખાને કાબાની ફરવો, તવાફ કરવો. એટલે ખાને કાબાની ફરતો પાંચ ફેરા કરવા, જેને તવાફ કરવામાં આવે છે, જેને તવાફ કહેવામાં આવે છે, કે ખાને કાબાની સાત ચક્કર લગાવવા. પાંચ વસ્તુઓમાં ત્રીજી વસ્તુ જે વાજિબ છે તે તવાફની નમાઝ. એટલે ખાને કાબાના સાત ચક્કર લગાવી લીધા પછી જેને એક તવાફ કહેવામાં આવે છે, એના પછી એની નમાઝ અદા કરવી, જે તવાફની નમાઝ કહેવામાં આવે છે. ચોથું, જે ચોથી વસ્તુ વાજિબ છે, તે સફા અને મરવા વચ્ચે સહી કરવી. સફા અને મરવાના જે બે ડુંગરો છે એ બંને વચ્ચોની જે સહી કરવી એને કહેવામાં આવે છે સફા અને મરવા વચ્ચે સહી. એટલે એ બંને ડુંગરોને વચ્ચે ફેરા કરવા, જે પણ સાત ફેરા છે, એનો બયાન આગળ જતા આવશે. પાંચમી વસ્તુ અને આખરી વસ્તુ જે છેલ્લી વાજિબ છે તે તકસીર, યાને કે માથું અથવા દાઢી અથવા મૂછોના કંઈક વાર કાપવા. એટલે માથાના વાર યા તો દાઢીના વાર યા મૂછના થોડાક વાર કાપવા, એને તકસીર કહેવામાં આવે છે. જ્યારે હાજી તકસીર કરી લે તો એહરામ ઉતારી એનાથી નિવૃત્ત થઈ જાય, નવરો થઈ જાય. એટલે જ્યારે આ પાંચ અહેકામો અદા કરી ચૂકે, એટલે ઉમરે તમત્વા પતી ગઈ, એના પછી પોતે એહરામના કપડા ઉતારી શકે છે, એનાથી પોતે જુદો થઈ ગયો, હવે નવરો થઈ ગયો. એટલે એહરામના કારણે જે બાબતો તેના ઉપર હરામ થઈ હતી, જેનો બયાન પણ આગળ આવશે, એહરામ બાંધવા પછી જે વસ્તુઓ તેના ઉપર હરામ થઈ ગઈ હતી, તે એહરામ ઉતારવા પછી તે હરામ વસ્તુઓ તેના ઉપર પાછી હલાલ થઈ જશે. મુકલ્લફ ઉપર વાજિબ છે, એટલે જે હજ અદા કરી રહ્યો છે, જે આગામી તકલીફ કરી રહ્યો છે, જેને મુકલ્લફ કહેવામાં આવે છે, એ મુકલ્લફ ઉપર વાજિબ છે કે નવમી ઝિલહજ પાસે આવવા ઉપર, એટલે નવમી ઝિલહજ, નવમી ઝિલહજ બાજુમાં આવે, નજદીક આવે, એ પાસે આવવા ઉપર પોતાને હજના અમાલ માટે તૈયાર કરે. હવે હજના અમાલો આપણે જોઈએ કે હજના અમાલો શું શું છે. હજમાં 13 ચીજો વાજિબ છે. આગા ફરમાવે છે કે હજમાં 13 ચીજો વાજિબ છે. એટલે હજ તમત્વાનો પહેલો ભાગ છે ઉમરે તમત્વા, અને બીજો ભાગ છે હજ, કે જેમાં 13 ચીજો વાજિબ છે. હવે આપણે જર્જિયન પાર્ટીમાં દાખલ થઈ છે, જે નીચે મુજબ છે. પહેલું, મક્કાથી એહરામ બાંધવો, જેની વિગત આગળ આવશે. પહેલા ઉમરે તમત્વામાં એક સ્થળ, એક મિકાતથી એહરામ બાંધવાનું હતું, હવે હજની અંદરમાં મિકાત જવાનું નથી, પણ મક્કાથી જ એહરામ બાંધવો. બીજું, આરાફાતનો વુકુફ, એટલે કે નવમી ઝિલહજના દિવસે મધ્યાહ્ન એટલે ઝોહરના પહેલા ગુસલ કરે, નવમી ઝિલહજના દિવસે ગુસલ કરે, અને ઝોહર અસરની બેગી નમાઝો પડવાના વખતે, ઝિલહજના દિવસે ગુસલ કરે ઝોહર પહેલા, અને ઝોહર અસરની નમાઝો સાથે બેગી પડવાના સમય પછીથી લઈને સૂર્યાસ્ત સુધી અરફાતના સ્થળે રોકાય, એટલે કે એ ઝોહરની પહેલાથી લઈને ઝોહરના ટાઈમથી લઈને સૂરજ આથમે ત્યાં સુધી એ અરફાતના જગ્યાએ રોકાય. અને અરફાત એ જગ્યાને કહેવામાં આવે છે જે મક્કાથી ચાર ફરસખના અંતરે છે, એટલે ફરસખનો જે આગાએ હિસાબ આપ્યો છે એનો અંતર લગાવતા લગભગ 22 કિલોમીટર થાય છે, જે અરફાતનું મેદાન મક્કાથી 22 કિલોમીટર દૂર છે, જ્યાં ઝોહરથી લઈને સૂરજ આથમે ત્યાં સુધી રોકાવવું ફરજ છે. ત્રીજું, મુઝદલફાનો વુકુફ, એટલે અરફાત પછી. કહેવાય છે કે ઈદની રાત્રિના અમુક ભાગથી લઈને સૂર્યોદયના કંઈક પહેલા સુધી મુઝદલફા મશઅરિલ હરામ જેને કહેવામાં આવે છે ત્યાં ઠેરવું, એટલે રાતનો અમુક ભાગથી લઈને સૂરજ ઉગે, સૂર્યોદય સૂરજ ઉગે એ પહેલા થોડાક ટાઈમ કંઈક પહેલા સુધી મુઝદલફા મશઅરિલ હરામમાં ઠેરવું, ત્યાં રોકાવવું, ત્યાં થોભવું. મુઝદલફા અરફાત અને મક્કાની વચ્ચે એક સ્થળનું એક જગ્યાનું નામ છે, જે મક્કાથી પાછા આવતા મુઝદલફા રોકાવવું એ બીજી ફરજ છે. ચોથું, જમરાએ અકબાની રમવી કરવી. જમરાએ અકબાની રમી કરવી એટલે કે પથ્થર મારવા. ઈદે કુરબાનના દિવસે મીનાની જગ્યાએ રમી કરવી, મીના મક્કાથી લગભગ એક ફરસખના અંતર ઉપર આવેલું છે, એટલે લગભગ 5 થી 5.5 કિલોમીટર થાય, જે મીનાની જગ્યા મક્કાથી એટલી દૂર છે. ત્યાં આવીને જમરાએ અકબા જે ના ઉપર પથ્થર મારવું, રમી કરવી, 7 કાકરીઓ ફેંકવી. પાંચમું, ઈદના દિવસે અથવા તશરીકના દિવસો જેની 11, 12, 13 ઝીલત કહેવાય છે, ઈદનો દિવસ 10મી તારીખ છે અને એના પછીના તશરીકના દિવસો એટલે 11, 12 અને 13 દિવસ, બીજા બાકીના 3 દિવસો ત્યાં મીનાના સ્થળમાં મીનાની જગ્યા ઉપર કુરબાની કરવી. એટલે ઈદે કુરબાનના દિવસે યા તો 11મી, 12મી અને 13મી ઝીલત સુધી ત્યાં કુરબાની મીનાની જગ્યા ઉપર આપી શકે છે. છઠ્ઠું, માથું મુંડાવવું અથવા માથા દાઢી અથવા મૂછના અમુક વાર કાપવા. માથું મુંડાવવું, આખું રાજે કરવું, અથવા તો માથા દાઢી અથવા મૂછના અમુક વાર કાપવા, હલક અથવા તકસીર, અને ત્યાર પછી અહેરામના કારણે હરામ થવાવાળી ચીજો હલાલ થઈ જશે. એટલે અહેરામ બાંધવાથી જે ચીજો હરામ થઈ ગઈ હતી એના પછી અમુક ચીજો હલાલ થઈ જશે, સિવાય આ 3 વસ્તુઓ જે હલાલ થતી નથી. એહતિયાતે વાજિબ નિરૂએ, માથું મુંડાવવા પછી, કુરબાની આપવા પછી સિવાય આ 3 વસ્તુઓ હલાલ થતી નથી. એહતિયાતે વાજિબ નિરૂએ, એક ઓરત, એક ખુશ્બુ અને ત્રીજું શિકા. એટલે કે હલક અને તકસીર માથું મુંડાવવા પછી અથવા માથા દાઢી અથવા મૂછના અમુક વાર કાપવા પછી વસ્તુઓ જે હરામ હતી એ હલાલ થઈ જશે. ફક્ત 3 વસ્તુઓ, ઓરત, ખુશ્બુ અને શિકાર. ફામ પાર્ફ એ શાસ. સાતમું, મક્કા પાછા ફર્યા પછી ખાને કાબાની ઝિયારતનો તવાફ કરવો. એટલે કે મીનાથી આવ્યા પછી 10મી ઝિલહજના ઈદે કુરબાનના દિવસે મક્કા પાછા ફર્યા પછી ખાને કાબાની ઝિયારતનો તવાફ, એટલે 7 ચક્કર લગાવવા. આઠમું, એ તવાફ કરી લીધા પછી તેની નમાઝ અદા કરવી, કે જે નમાઝે તવાફ છે. નવમું, સફા અને મરવાની વચ્ચે સહી કરવી, એટલે સફા અને મરવાના જે બિનુંગરો છે એની વચ્ચે 7 ચક્કર લગાવવા, 7 ફેરા કરવા. એટલે સફાથી મરવા અને મરવાથી સફા સુધી એવી રીતે 7 ફેરા કરવા, જે બંને ડુંગરો વચ્ચે છે એને જેને સહી કહેવામાં આવે છે. આ કાર્યના પછી, એટલે કે સહી કરી લીધા પછી, તવાફ, નમાઝે તવાફ અને સહી એ કરી લીધા પછી ખુશ્બુ હલાલ થઈ જશે. 3 વસ્તુ જે બાકી હરામ હતી એમાંથી ખુશ્બુ પારફ્યુમ હલાલ થઈ ગઈ, અને 2 વસ્તુ હજી બાકી હરામ છે, એક ઓરત છે અને એક શિકાર છે. 10મું, એના પછી સહી કરી લીધા પછી, મરવા સફા અને મરવાની વચ્ચે સહી કરી લીધા પછી તવાફુન નિસા, જે આગળ મસાઇલમાં આવી ગયું, જે આગળ ફરમાવ્યું હતું કે તવાફુન નિસા કેટલું વાજિબ છે. હવે તવાફુન નિસા એટલે બીજી વખત ખાને કાબાના સાત ચક્કર લગાવવા, જેને એક તવાફ કહેવાય છે, અને આ તવાફનું નામ છે તવાફુન નિસા. પહેલું તવાફ બીજું હતું, આ બીજું તવાફ સહી પછી કરવામાં આવે છે, અને તવાફુન નિસા કરી લીધા પછી અગિયારમું તવાફુન નિસાની નમાઝ, આ તવાફુન નિસાની નમાઝ અદા કરી લીધા પછી, આ અમલ પછી જ પત્ની પણ હલાલ થઈ જશે. આગા કહે છે કે ત્રણ વસ્તુઓમાંથી સહી પછી ખુશ્બુ હલાલ થઈ ગઈ, બે વસ્તુ બાકી હતી, હવે તવાફુન નિસા અને તવાફુન નિસાની નમાઝ પછી પોતાની ઘરવાળી પણ એના ઉપર હલાલ થઈ જશે. બાકી રહી ગઈ એ શિકાર, શિકાર હજી એના ઉપર હરામ રહેશે, એ વસ્તુ હજી એના ઉપર નીકળી નથી. હવે જે તેર વસ્તુઓ હજની અંદર વાજિબ છે, જે દેજેમ પાર્ટીની અંદર, એમાં બારમી વસ્તુ છે, આખરી વસ્તુમાં આવવા પહેલા બારમી વસ્તુ છે કે અગિયારમી અને બારમી રાત મીનામાં વિતાવી, એટલે કે ઈદે કુરબાનીના, કુરબાની આપવા પછી, માથું મુંડાવા પછી, હજનો ખાને કાબાનો તવાફ કરી લીધા પછી, સહી કરી લીધા બાદ, સફા અને મરવાની સહી, એ પછી તવાફુન નિસા, તવાફુન નિસાની નમાઝ પછી, એ અગિયારમી રાત જે બાદમાં આવશે, એ અગિયારમી અને બારમી રાત મીનાના મેદાનમાં પાછું આવીને ત્યાં વિતાવવી. બલકે અમુક સંજોગમાં, અમુક કારણોસર તેરમીની રાત પણ મીનામાં વિતાવવી, જેનો ઉલ્લેખ આગળ આવશે. કે ઘણે વખત એવું પણ બને છે કે તેરમી રાત પણ ત્યાં વિતાવવી પડે, પણ અગિયારમી અને બારમી રાત મીનામાં વિતાવવી જરૂર છે, વાજિબ છે, તે હજના અરકાનોમાંથી ફરજોમાંની એક ફરજ છે. તેરમું અને આખરી શરત છે, આગા ફરમાવે છે કે રમીએ જમરાત, એટલે કે અગિયાર અને બારમીના દિવસના સમયે ત્રણે જમરાત, એટલે ઉલા, વુસ્તા અને અકબા, એટલે નાનો શૈતાન, વચલો શૈતાન અને મોટો શૈતાન, દસમી તારીખના જે મોટા શૈતાન ઉપર કાકરી મારવામાં આવી હતી, જેને કહેવામાં આવે છે જમરાએ અકબા, એટલે કે મોટા શૈતાનને સાત કાકરીઓ મારવી, જેને જમરાએ અકબા કહેવામાં આવે છે. અને રમીએ જમરાત જે અગિયારમી અને બારમીના દિવસના કરવામાં આવે છે, તે ત્રણ શૈતાનો ઉપર કાકરીઓ મારવાની છે, એક ઉલા, એક વુસ્તા અને અકબા, આ ત્રણ શૈતાનો ઉપર જમરાત કરવાની છે, રમી કરવાની છે, એના ઉપર કાકરીઓ મારવાની છે, દરેક ઉપર સાત સાત કાકરીઓ મારવામાં આવે. બલકે અઝહરે છે, બહેતરે છે, આગાહ ફરમાવે છે કે જે માણસ તેરમી રાત મીનામાં વિતાવે તો તેને તેરમીના દિવસે પણ રમી કરે. જો કે અગિયારમી અને બારમી રાત, અગિયારમી અને બારમી તારીખનો દિવસ નક્કી થયો, પણ જો કોઈ કારણસર બહેતર છે કે જે માણસ તેરમી રાત મીનામાં વિતાવે તો તેને તેરમીના દિવસે પણ રમી કરે અને રમી કરવી પડે. આ છે હજની પ્રીમિયર પાર્ટી અને હજની બીજી પાર્ટી, જેમાં આગા બયાન કરી ચૂક્યા કે શું શું તેના ઉપર લાઝિમ છે, શું શું ફરજો અદા કરવાની છે. આજનો આ પ્રોગ્રામ આપણે અહીં ખતમ કરશું. આ ફકત હજના અમુક મસાયેલો, અહકામો, હદીસો તમારી સામે બયાન થઈ. હજના ઘણા મસાલાઓ છે જે બાદમાં તમારી સામે હું લઈ આવીશ. આજનો પ્રોગ્રામ અહીં ખત્મ કરવા પહેલે તમને યાદ અપાવું કે હજના મસાલાઓ એ તવજીઉલ મસાલાની અંદર તપાસી વધારે ખાતરી કરવી, અને મનાસિકે હજ બાજુમાં રાખી જેને જોઈ અને એમાં ઉપર મસાલા ઉપર આગાના જે નિશાનીઓ છે એના ઉપર ચાલવું બહેતર થશે. વાલેકુમ સલામ વ રહમતુલ્લાહી વ બરકાતુહુ. અલ્લાહુમા સલ્લી અલા મુહમ્મદિ વ આલી મુહમ્મદ.